એકત્રા જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્રા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્રા જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે છે ને એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે વાંચ્યા પછી કદાચ તમે તમારી આસપાસની દુનિયા, માનો કે તમારી ઓફિસ, બાળકોની સ્કૂલ, સરકારી કચેરીઓ, એ બધી જગ્યાઓને થોડી અલગ નજરે જોવા લાગો.
હા બિલકુલ, આપણે વાત કરી રહ્યા છીએ ફ્રેન્ચ વિચારક મિશેલ ફુકોના ખૂબ જ ચર્ચાયેલા અને પ્રભાવશાળી પુસ્તક શિસ્ત અને સજા, જેલનો જન્મ વિશે. હવે જોને, નામ સાંભળીને તો એમ જ લાગે કે આ ફક્ત જેલોની વાત હશે.
હા, પણ એવું નથી.
ના, બિલકુલ નહીં. એ જ તો આ પુસ્તકની ખાસિયત છે.
બરાબર. આ પુસ્તક આપણને આમ વિચારવા પર મજબૂર કરે છે કે શું આપણે ખરેખર પહેલાના જમાના કરતાં વધુ સ્વતંત્ર થયા છીએ, કે પછી કંટ્રોલ કરવાની રીતો બદલાઈ ગઈ છે ખાલી. ફુકોની દલીલ છે કે જે નિયંત્રણની પદ્ધતિઓ જેલમાં વિકસી, એ જ વધુ સૂક્ષ્મ રીતે આજે આપણા જીવનના લગભગ દરેક ભાગમાં ફેલાયેલી છે. એટલે આ પુસ્તક આપણને એ સમજવામાં મદદ કરે છે કે આપણી ટેવો, આપણી વિચારવાની રીત, આપણું વર્તન, આ બધું કઈ રીતે આપણને ખબર પણ ન પડે એમ ઘડાતું હોય છે.
અને એટલે જ, જો કે આ પુસ્તક લગભગ 50-એક વર્ષ પહેલાં લખાયું છે, પણ આજે એટલું જ કદાચ ડિજિટલ યુગમાં તો વધારે સુસંગત લાગે. સત્તા ખરેખર કઈ રીતે કામ કરે છે એ સમજવા માટે એક નવી જ દ્રષ્ટિ આપે છે.
તો ચાલો શરૂઆત કરીએ લેખકથી, મિશેલ ફુકો. કોણ હતા મિશેલ ફુકો 1926-1984?
ફુકો એટલે 20મી સદીના ફ્રાન્સના એક બહુ જ અગત્યના અને હા, અમુક વાર વિવાદાસ્પદ પણ ગણાયા એવા વિચારક હતા. એમને તમે ફિલોસોફર કહી શકો, ઇતિહાસકાર કહી શકો, સામાજિક સિદ્ધાંતકાર પણ, મતલબ કોઈ એક લેબલમાં ન બાંધી શકાય એવા.
અને એમની વિચારવાની રીત પણ થોડી જુદી જ હતી નહીં? એમને જ્ઞાનના પુરાતત્વવિદ એટલે કે આર્કિયોલોજિસ્ટ ઓફ નોલેજ કહે છે. આનું શું મતલબ થાય?
હા, બહુ સારો સવાલ છે. જોને, જેમ પેલો પુરાતત્વવિદ શું કરે, જમીન ખોદે, જૂના અવશેષ કાઢે અને એના પરથી ભૂતકાળ સમજે, બસ એમ જ ફુકો ઇતિહાસના જૂના દસ્તાવેજો, નિયમો, જુદી જુદી પ્રથાઓ એ બધાનો અભ્યાસ કરતા અને એ સમજવાનો પ્રયાસ કરતા કે ભૂતકાળમાં લોકો કઈ રીતે વિચારતા હતા, જ્ઞાન કઈ રીતે બનતું હતું અને સત્તા કઈ રીતે કામ કરતી હતી.
એટલે એ આજની સામાન્ય લાગતી વસ્તુઓ પાછળનો ઇતિહાસ જોતા હતા.
બરાબર. આજે આપણને જે જેલ, હોસ્પિટલ કે માનસિક રોગની સારવાર, આ બધું એકદમ નોર્મલ લાગે છે ને, ફુકો કહેતા કે આ હંમેશાથી આવું નહોતું, એનો પણ એક ઇતિહાસ છે અને એની પાછળ સત્તાની ચોક્કસ ગોઠવણી, ચોક્કસ રીતભાત રહેલી છે.
એમની બીજી જાણીતી બુક્સ પણ છે, જેમ કે મેડનેસ એન્ડ સિવિલાઇઝેશન અને ધ બર્થ ઓફ ધ ક્લિનિક. લાગે છે કે આવી સંસ્થાઓની અંદર શું ચાલી રહ્યું છે એ ખોદી કાઢવામાં એમને બહુ રસ હતો.
ચોક્કસ, ચોક્કસ. ફુકોનો મુખ્ય રસ એ નહોતો કે સત્તા કોની પાસે છે, રાજા પાસે, સરકાર પાસે કે બીજા કોઈ પાસે, પણ એમનો રસ એમાં હતો કે સત્તા કેવી રીતે કામ કરે છે, કઈ પદ્ધતિઓથી, કઈ ટેકનિકથી, કયા જ્ઞાનના આધારે એ લોકોના જીવનને કંટ્રોલ કરે છે. અને આ જ વાત શિસ્ત અને સજામાં છે. જે પેલો બદલાવ આવ્યો ને જાહેરમાં ત્રાસ આપવાથી જેલ તરફનો, એને ખાલી માનવતાવાદી સુધારો કહીને નથી અટકતા. એ કહે છે કે આ તો સત્તા ચલાવવાની એક વધુ સારી, વધુ એફિશિયન્ટ અને વધુ વ્યાપક રીત હતી જેનો ઉદય થયો.
આ ખરેખર એકદમ અલગ જ દ્રષ્ટિકોણ છે. તો ચાલો હવે સીધા પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. ફુકો શું કહેવા માંગે છે આ પુસ્તકમાં? એમની મુખ્ય દલીલ શું છે?
પુસ્તકની શરૂઆત જ એવી રીતે થાય છે જે તમને હચમચાવી દે. ફુકો બે દૃશ્યો સરખાવે છે. એક છે 1757નું. ફ્રાન્સમાં ડેમિયન્સ નામના એક માણસને રાજા પર હુમલાનો પ્રયાસ કરવા બદલ જાહેરમાં ભયાનક રીતે શારીરિક ત્રાસ આપીને મારી નાખવામાં આવે છે. એકદમ ક્રૂર સજા.
બાપ રે.
અને બીજું દૃશ્ય છે એના લગભગ 80 વર્ષ પછીનું. પેરિસમાં યુવાન કેદીઓ માટેનું એક સમયપત્રક. એટલું કડક કે મિનિટે મિનિટનો હિસાબ. ક્યારે ઉઠવું, ક્યારે પ્રાર્થના કરવી, ક્યારે કામ કરવું, ક્યારે ભણવું, ક્યારે શું, બધું જ.
હા, આ બે વચ્ચેનો ફરક તો જમીન આસમાનનો છે. એકમાં શરીર પર સીધી હિંસા અને બીજામાં સમય અને દિનચર્યા પર પૂરો કંટ્રોલ. તો ફુકો આ બદલાવને કઈ રીતે સમજાવે છે? શું આપણે બસ વધુ સભ્ય બની ગયા એટલે?
ફૂકો કહે છે, ના, વાત એટલી સીધી નથી. આ બદલાવ પાછળ માનવતાવાદનું કારણ ઓછું છે અને સત્તા જે રીતે કામ કરે છે એમાં આવેલા ફેરફારનું કારણ વધુ છે. પહેલાથી સાર્વભૌમ સત્તા, રાજાની સત્તા, એ સત્તા ગુનેગારના શરીર પર પોતાની તાકાત દેખાડીને ચાલતી. પેલી જાહેર ફાંસી શું હતી? સત્તાનો એક તમાશો હતો, શક્તિ પ્રદર્શન.
પણ પછી આ તમાશો કેમ બંધ થઈ ગયો? કંઈક તો કારણ હશે ને?
હા, કારણ કે એ હંમેશા ધાર્યું પરિણામ નહોતો આપતો. ઘણીવાર લોકો ગુનેગાર તરફ સહાનુભૂતિ દેખાડતા, ક્યારેક તોફાનો પણ થતા. એટલે સત્તા માટે એ થોડું જોખમી પણ હતું. એટલે ધીમે ધીમે સત્તાનું એક નવું રૂપ આવ્યું, વધુ સૂક્ષ્મ, વધુ અસરકારક, જેને ફૂકો કહે છે શિસ્તબદ્ધ સત્તા.
શિસ્તબદ્ધ સત્તા.
હા, આ સત્તા શરીરને બદલે વ્યક્તિના મન પર, એની આદતો પર, એના ફૂકોના શબ્દોમાં કહીએ તો આત્મ પર કંટ્રોલ કરવાનો પ્રયાસ કરે છે.
એટલે કે બહારથી દેખાતી હિંસા ઓછી થઈ ગઈ, પણ અંદરથી નિયંત્રણ વધી ગયું, એવું?
બરાબર. અને જેલ આ નવી શિસ્તબદ્ધ સત્તાનું પરફેક્ટ ઉદાહરણ બની. જેલનો હેતુ ખાલી સજા આપવાનો નહોતો રહ્યો, હવે હેતુ હતો વ્યક્તિને સુધારવાનો, એને શિસ્તમાં લાવવાનો, એને આજ્ઞાંકિત મતલબ કે કહ્યાગ્રો અને ઉપયોગી બનાવવાનો.
અને પછી આ રીત જેલની બહાર પણ ફેલાઈ.
હા, ફૂકોની દલીલ જ એ છે, આ શિસ્તની પદ્ધતિઓ એટલી સફળ થઈ કે જેલની દિવાલોમાંથી બહાર નીકળીને શાળાઓ, ફેક્ટરીઓ, હોસ્પિટલો, લશ્કર બધે જ ફેલાઈ ગઈ.
ઓહો, એટલે આ પુસ્તક ખાલી જેલનો ઇતિહાસ નથી, આ તો એક રીતે આખા આધુનિક સમાજની વાત છે. આપણે જે અદૃશ્ય નિયંત્રણો વચ્ચે જીવીએ છીએ એની વાત છે. જાણે આપણે બધા એક મોટા કેદ સમાજનો ભાગ છીએ, ભલે જેલમાં ના હોઈએ.
બિલકુલ, ફૂકો એ જ બતાવવા માંગે છે કે શિસ્ત અને નિયંત્રણ આપણા સમાજના મૂળમાં કેવી રીતે વણાઈ ગયા છે.
પુસ્તક ચાર ભાગમાં છે, તો ચાલો દરેક ભાગની મુખ્ય વાત થોડી ડિટેલમાં સમજીએ. પહેલો ભાગ છે ત્રાસ, ટોર્ચર. એની તો આપણે વાત કરી કે રાજાની સત્તાનું પ્રદર્શન હતું.
હા, અને જેમ આપણે કહ્યું, એ એક ભવ્ય તમાશો હતો, પણ સ્થિર નહોતો. ગુનો એટલે રાજા પર હુમલો, અને સજા એટલે રાજાની શક્તિની પુનઃસ્થાપના, જે ગુનેગારના શરીર પર દેખાડવામાં આવતી. પણ એની અસ્થિરતાને કારણે, અને ખાસ કરીને પહેલા 18મી સદીના જ્ઞાનોદયના સમયમાં, સુધારાવાદીઓ વિચારવા લાગ્યા કે ભાઈ, આ સજાની રીત બરાબર નથી, એ વધુ તર્કબદ્ધ હોવી જોઈએ, વધુ નક્કી હોવી જોઈએ અને ઓછી ક્રૂર.
અને આ આપણને બીજા ભાગ સજા, પનિશમેન્ટ પર લાવે છે. અહીં પહેલા સુધારાવાદીઓની વાત આવે છે, જેમણે જૂની રીતની ટીકા કરી.
બરાબર. સીઝર બેકરિયા જેવા વિચારકોએ કહ્યું કે સજાનો હેતુ બદલો લેવાનો નથી, પણ ગુનાને અટકાવવાનો હોવો જોઈએ. સજા એવી હોય જે ગુનો અને એના પરિણામ વચ્ચે સીધો સંબંધ જોડી દે, જાણે એક નિશાની, એક સંકેત.
એટલે ડર પેદા થાય અને લોકો ગુનો ના કરે.
હા, એવો વિચાર હતો. એમણે કહ્યું કે સજા ઝડપી હોવી જોઈએ, ચોક્કસ મળવી જ જોઈએ અને ગુનાના પ્રમાણમાં હોવી જોઈએ. શરીર પર અત્યાચાર નહીં, પણ મન પર અસર થવી જોઈએ.
પણ શું આ સુધારાવાદીઓનો આઈડિયા પૂરેપૂરો લાગુ થયો? શું જેલ એમનો મુખ્ય જલાભ હતો?
ફૂકો કહે છે કે ના, શરૂઆતમાં જેલ મુખ્ય ઉપાય નહોતો. સુધારાવાદીઓ તો સજાના જાતજાતના રસ્તા વિચારતા હતા, જે એક પ્રકારના નૈતિક પાઠ શીખવાડે. પણ ધીમે ધીમે જેલ, જ્યાં વ્યક્તિને સમાજથી અલગ રાખી શકાય, સતત નજર હેઠળ રાખી શકાય અને એને સુધારી શકાય, એ મુખ્ય ઉપાય તરીકે આગળ આવી. ફોકસ સજાના તમાશા પરથી વ્યક્તિના સુધારણા પર ગયું.
અને આ સુધારણાનો વિચાર જ આપણને ત્રીજા ભાગ તરફ લઈ જાય છે, શિસ્ત, ડિસિપ્લિન. આ કદાચ સૌથી મહત્વનો ભાગ છે નહીં. અહીં ફૂકો પેલી શિસ્તબદ્ધ સત્તાની વાત કરે છે, જેનાથી જેલ શક્ય બની.
એકદમ સાચું. અહીં ફૂકો સત્તાની માઇક્રોફિઝિક્સની વાત કરે છે, એટલે કે બહુ સૂક્ષ્મ રીતે સત્તા કેવી રીતે કામ કરે છે. આ કોઈ મોટા કાયદા કે રાજાના હુકમની વાત નથી, આ તો નાની નાની રોજબરોજની ટેકનિકની વાત છે, જેનાથી શરીરને કંટ્રોલ કરાય, ટ્રેનિંગ અપાય અને ઉપયોગી બનાવાય.
અને રસપ્રદ વાત એ છે કે આ ટેકનિકો જેલ પહેલા બીજે ક્યાંક વિકસી હતી.
હા, લશ્કરમાં, શાળાઓમાં, કારખાનાઓમાં, ત્યાં આ પદ્ધતિઓ પહેલા આવી.
કઈ કઈ મુખ્ય ટેકનિકો છે આ?
ફૂકો મુખ્યત્વે ત્રણ પ્રકારની ટેકનિકો પર ભાર મૂકે છે. પહેલી છે જગ્યાનું નિયંત્રણ, આર્ટ ઓફ ડિસ્ટ્રીબ્યુશન્સ. લોકોને કઈ રીતે ગોઠવવા, જેમ કે સૈનિકો માટે બેરેક, સ્ટુડન્ટ્સ માટે વર્ગમાં ચોક્કસ ડેસ્ક, મજૂરો માટે ફેક્ટરીમાં એમની જગ્યા. આનાથી શું થાય? ભીડ વ્યવસ્થિત થાય, દરેક પર નજર રાખવી સહેલી બને.
જેમ ક્લાસમાં રોલ નંબર પ્રમાણે બેસાડે.
બરાબર. બીજું છે પ્રવૃત્તિનું નિયંત્રણ,
કંટ્રોલ ઓફ એક્ટિવિટી.
હા, આમાં આવે ટાઈમ ટેબલ, સમયનું એકદમ કડક પાલન, ક્યારે શું કરવું બધું નક્કી, શરીરની હિલચાલ પર પણ કંટ્રોલ, જેમ લશ્કરી પરેડમાં બધા એક સરખા ચાલે ને એમ. આનાથી શરીર વધુ કાર્યક્ષમ બને, જાણે મશીન.
અને ત્રીજું,
એ થોડું અઘરું લાગે છે, તાલીમના સાધનો,
મીન્સ ઓફ કરેક્ટ ટ્રેનિંગ.
હા, આ સૌથી સૂક્ષ્મ છે. આમાં ત્રણ વસ્તુઓ આવે. એક, સતત દેખરેખ, હાયરાર્કિકલ ઓબ્ઝર્વેશન, એટલે એવી ગોઠવણ કે તમને સતત એમ લાગે કે કોઈક જોઈ રહ્યું છે, ભલે ખરેખર ના જોતું હોય. જેમ ક્લાસમાં ટીચર ઊંચા પ્લેટફોર્મ પર ઊભા હોય કે ફેક્ટરીમાં સુપરવાઇઝર. આનાથી શું થાય, માણસ પોતે જ પોતાની ઉપર કંટ્રોલ રાખવાનું શરૂ કરી દે. બીજું, સામાન્ય બનાવવાનું નિર્ણય, નોર્મલાઇઝિંગ જજમેન્ટ. અહીં મુદ્દો કાયદો તોડવાનો નથી, પણ નોર્મલથી અલગ પડવાનો છે. લોકોને સતત એક ધોરણ સાથે સરખાવવામાં આવે છે. ક્લાસમાં હોશિયાર સ્ટુડન્ટ, સમાજમાં સારો માણસ, જે આ ધોરણથી અલગ પડે એને સૂક્ષ્મ સજા મળે, ઓછા માર્ક્સ, લોકોની ટીકા વગેરે. આનાથી લોકો નોર્મલ બનવા માટે પ્રેરાય છે.
અને ત્રીજું, પરીક્ષા.
હા, પરીક્ષા આ બંને વસ્તુ, દેખરેખ અને સામાન્ય બનાવવુંને જોડે છે. પરીક્ષા શું કરે, એ તમને દેખીતા બનાવે છે, તમને માપે છે કેટલા માર્ક્સ આવ્યા, અને તમારા પર એક લેબલ લગાવે છે, પાસ ફેલ, હોશિયાર નબળો, સ્વસ્થ બીમાર. પરીક્ષા વ્યક્તિને જ્ઞાન અને નિયંત્રણનો એક કેસ બનાવી દે છે.
બાપરે, આ બધી ટેકનિકો સાંભળીને તો લાગે છે કે આ ખાલી જેલની વાત જ નથી, આપણી સ્કૂલો, કોલેજો, ઓફિસો બધે જ આ બધું દેખાય છે.
એ જ તો ફૂકોનો મુખ્ય મુદ્દો છે. આ શિસ્તની પદ્ધતિઓ બધે જ ફેલાઈ ગઈ છે, અને આ બધી પદ્ધતિઓ જ્યારે એક સાથે આવે ત્યારે બને છે ચોથો ભાગ, જેલ.
તો જેલ વિશે ફૂકો શું કહે છે, ખાસ કરીને પહેલું પેલોપ્ટિકોન, એ શું છે?
ફૂકો માટે જેલ એ શિસ્તબદ્ધ સંસ્થાનું અંતિમ રૂપ છે. એનો દાવો શું છે, વ્યક્તિને પૂરેપૂરો બદલી નાખવાનો, એને સુધારવાનો. અને અહીંયા જેરેમી બેન્થમ નામના એક વિચારકે આપેલી જેલની ડિઝાઇન પેનોપ્ટિકોન બહુ મહત્વની બને છે.
કેવી છે એ ડિઝાઇન?
કલ્પના કરો, એક ગોળ બિલ્ડિંગની વર્તુળના કેન્દ્રમાં એક ઊંચો ટાવર છે, અને આખા વર્તુળની ધરી પર કેદીઓ માટે અલગ અલગ કોઠડીઓ છે. હવે ટાવરમાં બેઠેલો ગાર્ડ બધી કોઠડીમાં જોઈ શકે છે, પણ
કેદી ગાર્ડને નથી જોઈ શકતો.
બરાબર, કેદીને ખબર જ નથી કે ટાવરમાં કોઈ છે કે નહીં, અને જો છે તો એ એના પર નજર રાખી રહ્યો છે કે નહીં.
એટલે કેદીને હંમેશા એમ જ લાગે કે કોઈક તો જોઈ રહ્યો છે, ભલે ખરેખર ના જોતું હોય.
એકદમ સાચું. અને આ સતત જોવાઈ રહ્યો છું નો અહેસાસ જ એને શિસ્તમાં રાખે છે. એ પોતે જ પોતાનો ગાર્ડ બની જાય છે, સ્વનિયંત્રણ આવી જાય. ફૂકો કહે છે કે આ પેનોપ્ટિકોન ખાલી જેલની ડિઝાઇન નથી, આ તો આખા આધુનિક સમાજનું પ્રતીક છે.
કઈ રીતે?
આપણે પણ સતત દેખરેખ હેઠળ છીએ ને. સીસીટીવી કેમેરા, ઓફિસમાં આપણું કામ ટ્રેક થાય, સોશિયલ મીડિયા પર આપણે શું કરીએ છીએ એ બધા જુએ, આ બધું મળીને એક મોટો પેનોપ્ટિકોન જ બનાવે છે. અને એના ડરથી કે શરમથી આપણે આપણી જાતને કંટ્રોલ કરતા રહીએ છીએ.
પણ એક મિનિટ, શું જેલ ખરેખર ગુના ઓછા કરે છે? ફૂકોનો એક દાવો એવો પણ છે કે જેલની નિષ્ફળતા જ એની સફળતા છે. આ થોડું સમજાવો ને.
હા, આ ફૂકોનો એકદમ હટકે વિચાર છે. તે કહે છે કે જેલ ગુનાખોરીને ખતમ નથી કરતી, ઉલટાનો એક ગુનેગાર નામનો એક આખો વર્ગ ઊભો કરે છે, અને એને સમાજથી અલગ પાડીને મેનેજ કરે છે, કંટ્રોલ કરે છે.
એટલા
એમ કે આ ગુનેગાર વર્ગનું અસ્તિત્વ છે એવું બતાવીને પછી પોલીસની સત્તા વધારવાનું, દેખરેખની સિસ્ટમ મોટી કરવાનું બહાનું મળે છે. એટલા જેલ ભલે ગુના ઘટાડવામાં ફેલ જાય, પણ સમાજમાં કંટ્રોલ અને દેખરેખની આખી સિસ્ટમને મજબૂત બનાવવામાં સફળ થાય છે.
બાપરે. અને પેલું છેલ્લું, કેદ દ્વીપ સમૂહ, એનો મતલબ શું?
એનો મતલબ એ જ કે જેલ જેવી શિસ્તની પદ્ધતિઓ અને વિચારસરણી એટલી બધી ફેલાઈ ગઈ છે શાળાઓમાં, હોસ્પિટલોમાં, ફેક્ટરીઓમાં, કે જાણે આખો સમાજ જ નાની નાની જેલોનો એક મોટો સમૂહ બની ગયો છે, જ્યાં શિસ્ત અને દેખરેખ બધે જ છે.
આ ખરેખર બહુ ઊંડી અને થોડી અસ્વસ્થ કરનારી વાત છે. ચાલો આ પુસ્તકના મુખ્ય સંદેશાઓને ટૂંકમાં ફરી જોઈ લઈએ.
ચોક્કસ. પહેલો મુખ્ય સંદેશ તો એ જ છે કે સત્તાનું સ્વરૂપ બદલાયું છે. સાર્વભૌમ સત્તા, જે શરીર પર જોર કરતી હતી, ત્યાંથી શિસ્તબદ્ધ સત્તા તરફ, જે મન અને આદતો પર નિયંત્રણ રાખે છે. અને આ ફેરફાર ખાલી સારા થવા માટે નથી, પણ વધુ અસરકારક કંટ્રોલ માટે છે. આપણી ઓફિસમાં જે ટાર્ગેટ સિસ્ટમ હોય છે ને, એ પણ આનું જ એક ઉદાહરણ ગણાય.
બરાબર. બીજો મહત્વનો મુદ્દો તમે કયો હતો? સત્તા અને જ્ઞાન, પાવર નોલેજનો સંબંધ.
હા, ફૂકો બતાવે છે કે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર જેવા વિષયોનો વિકાસ પણ આ શિસ્તબદ્ધ સત્તાની જરૂરિયાતમાંથી થયો. એમણે લોકોને સમજવા, એમને કેટેગરીમાં વહેંચવા, નોર્મલ એબનોર્મલ અને એમને કંટ્રોલ કરવા માટે જરૂરી જ્ઞાન બનાવ્યું. આપણે ત્યાં પણ કોઈને હોશિયાર કે ઠોઠનું લેબલ લાગે પછી એની સાથે કેવો વ્યવહાર થાય છે એ જુઓ. સતત કોઈ જોઈ રહ્યું છે એ શક્યતા જ આપણને સ્વનિયંત્રિત બનાવે છે. શહેરોમાં સીસીટીવી, ઓફિસમાં આપણું કોમ્પ્યુટર ટ્રેકિંગ, સોશિયલ મીડિયા પર આપણી દરેક પોસ્ટ, આ બધું મળીને એક ડિજિટલ પેનોપ્ટિકોન જેવું જ છે નહીં?
સાચી વાત છે.
અને ચોથું, કાયદા કરતાં સામાન્યનું મહત્વ. કંટ્રોલ ખાલી કાયદો તોડીએ ત્યારે જ નથી આવતો જ્યારે આપણે સમાજના અલેખિત નિયમો, પેલા ધોરણોથી અલગ પડીએ ને, ત્યારે પણ આવે છે. ક્યારે લગ્ન કરવા, કયો વિષય ભણવો, કેવા કપડાં પહેરવા, આ બધામાં જે સામાજિક દબાણ હોય છે, નોર્મલ બનવાની અપેક્ષા હોય છે, એ ક્યારેક કાયદા કરતાંય વધુ જોરાવર હોય છે.
ફૂકોના લખાણમાં એવા ઘણા વાક્યો છે જે સીધા ચોંટી જાય એવા છે. એવા કેટલાક વિચારોને યાદ કરીએ.
હા, ચોક્કસ. જેમ કે પહેલું જ મને યાદ આવે છે, આત્મા એ શરીરની જેલ છે. આ સાંભળીને જ આમ આંચકો લાગે, આપણે તો ઉલટું વિચારીએ. પણ ફૂકો કહે છે કે આધુનિક સત્તા આપણું મન, આપણી ઈચ્છાઓ, આપણી ઓળખને જ એવી રીતે ઘડે છે કે આપણું શરીર આપોઆપ કંટ્રોલમાં રહે. બરાબર. બીજું, દૃશ્યતા એક જાળ છે. એટલે કે દેખાવું, બધાની નજરમાં હોવું એ શક્તિ નથી, પણ કંટ્રોલ કરવાનું એક સાધન બની શકે છે. જેમ પેનોપ્ટિકોનમાં કેદી જાણે છે કે એ દેખાઈ શકે છે, એમ આપણે પણ સતત કોઈ જોઈ રહ્યું છે એવા ભાનમાં આપણું વર્તન ગોઠવતા રહીએ છીએ.
અને આ પણ બહુ ફેમસ છે, શું તે આશ્ચર્યજનક છે કે જેલો, ફેક્ટરીઓ, શાળાઓ, બેરેકો, હોસ્પિટલો જેવી લાગે છે, જે બધી જ જેલો જેવી લાગે છે. આ એકદમ સ્પષ્ટ કરી દે છે કે શિસ્તનું આખું મોડલ કેટલું બધે ફેલાઈ ગયું છે. ટાઈમ ટેબલ, નિયમો, દેખરેખ, વર્ગીકરણ, આ બધું આપણને લગભગ દરેક સંસ્થામાં જોવા મળે છે.
અને છેલ્લે આ વાક્ય પણ વિચારવા જેવું છે, જ્ઞાનોદય જેણે સ્વતંત્રતાઓ શોધી કાઢી તેણે શિસ્તોની પણ શોધ કરી. કેવી વક્રતા છે! એક બાજુ વ્યક્તિની સ્વતંત્રતાની મોટી મોટી વાતો થઈ અને બીજી બાજુ લોકોને કંટ્રોલ કરવાની વધુ સૂક્ષ્મ, વધુ વ્યાપક રીતો પણ શોધી કાઢી. જાણે સ્વતંત્રતા અને નિયંત્રણ એક જ સિક્કાની બે બાજુઓ હોય.
આ બધા વિચારો આપણા રોજિંદા જીવન સાથે કઈ રીતે જોડાય છે? સાંભળનારા આમાંથી શું શીખી શકે?
અરે, ઘણું બધું. જેમ કે શિક્ષણ વ્યવસ્થા જુઓ, ક્લાસરૂમની ગોઠવણ, પહેલી બેલ વાગે એ, પરીક્ષાઓ, માર્કશીટ, આ બધું શું છે? શિસ્ત અને નિયંત્રણ જ છે ને. એ આપણને સારા વિદ્યાર્થી બનવાની અને ભવિષ્યના આજ્ઞાંકિત નાગરિક કે કર્મચારી બનવાની તાલીમ આપે છે.
હા, અને નોકરી ધંધામાં પણ એવું જ. ઓપન ઓફિસ કલ્ચર, સતત પરફોર્મન્સનું મૂલ્યાંકન, બાયોમેટ્રિક હાજરી, કોમ્પ્યુટર પર નજર, ધ્યેય તો એ જ છે, વધુ કામ કઢાવવું અને કર્મચારીઓ જાતે જ કંટ્રોલમાં રહે એવું કરવું.
અને આપણી ડિજિટલ લાઈફ, સોશિયલ મીડિયા પર આપણે જાતે જ આપણી પ્રોફાઇલ બનાવીએ છીએ. સતત ચિંતા કરીએ છીએ કે બીજા શું વિચારશે, આપણે શું જોઈએ છીએ, શું ખરીદીએ છીએ, બધું જ ટ્રેક થાય છે. અને એ પ્રમાણે આપણને જાહેરાતો દેખાય છે, આપણને પ્રભાવિત કરાય છે. આપણે રાજી ખુશીથી આ ડિજિટલ પેનોપ્ટિકોનમાં ભાગ લઈ રહ્યા છીએ.
તો આ પુસ્તક વાંચીને આપણે શું બધી સિસ્ટમ પર શંકા જ કરવાની? બધું ખરાબ જ છે એવું માનવાનું?
ના ના, શંકા કરતાં વધુ તો એ આપણને વિવેચનાત્મક રીતે વિચારતા શીખવે છે. જ્યારે પણ કોઈ સુધારાની વાત થાય, વિકાસની વાત થાય કે એફિશિયન્સીની વાત થાય, ત્યારે આપણે પૂછી શકીએ કે આની પાછળ કઈ સત્તા કામ કરી રહી છે, આનો ફાયદો કોને થશે, કયા પ્રકારનું નિયંત્રણ આવી રહ્યું છે. રોજબરોજની જે સામાન્ય લાગતી વસ્તુઓ છે, નિયમો, ટાઈમ ટેબલ, ધોરણો, એમાં છુપાયેલી સત્તાને ઓળખતા શીખવાનું છે.
આખી વાતચીત પછી મારા મનમાં જે એક વાત ખાસ રહી ગઈ છે તે એ છે કે જે વસ્તુઓ આપણને કેટલીક વાર તટસ્થ કે મદદરૂપ લાગે છે, જેમ કે સ્કૂલનું ટાઈમ ટેબલ કે ઓફિસના અમુક નિયમો, તે પણ કેવી રીતે આપણને ખબર પણ ન પડે એમ આપણને ઘડતા હોય છે અને કંટ્રોલ કરતા હોય છે. જે સિસ્ટમ દેખાવમાં માનવીય લાગે એ પણ કેટલી શક્તિશાળી હોઈ શકે છે.
અને મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે ફૂકો આપણને યાદ અપાવે છે કે સત્તા ખાલી દબાવતી નથી, એ ઉત્પાદક પણ છે. એ આપણી ઓળખ, આપણી ઈચ્છાઓ, આપણા આત્માને બનાવે છે. પણ સાથે સાથે એ પણ યાદ રાખવાનું કે આ બધી રચનાઓ ઐતિહાસિક છે. મતલબ એ હંમેશાથી આવી નહોતી અને હંમેશા આવી રહેશે નહીં. એમાં બદલાવ શક્ય છે. અને આ વાત આપણને એ વિચારવાનો મોકો આપે છે કે શું આપણે ઓછા નિયંત્રણવાળો, વધુ મુક્ત સમાજ કલ્પી શકીએ અને કદાચ એ દિશામાં કામ કરી શકીએ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતરસ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.